વાલ્મીકિએ કુશ અને લવને રામચંદ્રજીની આગળ લાવીને કહ્યું, વત્સો, આ રઘુપતિ રામચંદ્ર તમારા પિતા છે, આ લક્ષ્મણ તમારા કાકા છે, હવે તમે એ સૌને ભેટીને આનંદિત કરો. લવ કુશને અત્યાર સુધી પોતાના પિતા કોણ છે તેની ખબર ન હતી. રામચંદ્રજી તેમના પિતા છે તે જાણીને તથા તેમને મળવાથી તેમના હૃદયને ખૂબ આનંદ થયો. લવ કુશને મળવાથી રામને પણ ઘણો આનંદ થયો. પતિ, પુત્રો, પુરગુરુ, સાસુઓ તેમજ અન્ય સ્વજનોના મિલનથી સીતા આનંદિત થઈ વાલ્મીકિને નમસ્કાર કર્યા. ઋષિએ તેને આશીર્વાદ આપ્યા. આ પ્રમાણે સૌના મનમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો હતો. એ જ વખતે ત્યાં લવણાસુરનો નાશ કરી મથુરાનું રાજ્ય કબજે કરી શત્રુઘ્ન પણ આવી પહોંચ્યા. ત્યારે લક્ષ્મણે કહ્યું, કલ્યાણો આવે છે, ત્યારે બધા સામટા આવી મળે છે. રામ બોલ્યા, આ બધું અનુભવવા છતાં જાણે તે મારા માન્યમાં જ આવતું નથી. આ વખતે વાલ્મીકિએ કહ્યું, રામચંદ્ર કહો, હવે તમારું બીજું શું પ્રિય કરું? રામે કહ્યું, શબ્દ બ્રહ્માને જાણનાર અપાર બુદ્ધિમાન કવિ વાલ્મીકિની વાણીરૂપ આ કથા મનોહર અને મંગળકારી છે. એ જગતને ગંગાની જેમ પાપોથી બચાવીને પવિત્ર કરનારી છે. આ જગતના જીવો ચિરકાળ સુધી એનો આશાસ્વાદ લીધા કરો. રામે આ ઈચ્છા કહી એટલે વાલ્મીકિએ તથાસ્તુ એ પ્રમાણે થાઓ એમ કહી પોતાને આશ્રમે જવાની અનુમતિ માગી. બાળપણથી લાલન પાલન કરીને આવડા મોટા કરેલા લવ અને કુશને છોડીને જતા તેમનું હૃદય સ્નેહથી વ્યાકુર બની ગયું. તેઓ ખૂબ મુશ્કેલીથી પોતાના આશ્રમ તરફ જવા નીકળ્યા. તે પછી દેવો, ગંધર્વો અને સર્વજનક સમુદાય રામ, ચંદ, સીતા અને વાલ્મીકિના યશનું વર્ણન કરતા કરતા પોતાને સ્થાને ગયા. આમ વાલ્મીકિના પરિચય આપવા પર શ્રી રામે પોતાના પુત્રને ઓળખ્યા અને હૃદય સાથે જડી દીધા. પરંતુ પોતાના અપમાન અને દુઃખોની યાદ કરીને સીતાજીએ ધરતી માતાને પ્રાર્થના કરી અને પૃથ્વી ફાટવા પર તેમાં સમાઈ ગયા. શ્રી રામ અયોધ્યાના રાજા નહીં પરંતુ ભારતના સમ્રાટ થઈ ગયા. બહુ વર્ષો સુધી શ્રી રામે સમગ્ર ભારત પર રાજ્ય કર્યું. એમના જેટલું આયુષ્ય કોઈ રાજાએ ભોગવ્યું નથી. શાંત, પવિત્ર અને સાદુ જીવન શ્રી રામ જીવ્યા. પોતાના જીવનના દિવસ પૂરા થવા આવ્યાનું જાણી ને એમણે પોતાના બંને પુત્ર અને ભાઈઓના 6 પુત્રોને પોતાની પાસે બોલાવ્યા. એ આઠેને સમગ્ર ભારતનું રાજ્ય 8 ભાગોમાં વહેંચીને આપી દીધું. સૌએ પોતપોતાના રાજ્યનો ભાર સંભાળ્યો અને ધર્મ તથા મર્યાદાપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. શ્રી રામના જીવનનો આદર્શ પ્રજાની રક્ષા અને ભલાઈ હતા. પ્રજાની મર્યાદાની રક્ષા કરવામાં જ શ્રી રામ પોતાના જીવનની સાર્થકતા સમજતા હતા. તે માટે એમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવામાં આવે છે અને આ કારણથી જ આજે હજારો વર્ષ વીતી જવા પર પણ રામ રાજ્ય આદર્શ બનેલ છે. તે સમયે 4 વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બધા પોતપોતાના વર્ણના અનુસાર કામ કરતા હતા, ધર્મનું પાલન કરતા હતા, તેથી કોઈને કોઈ પ્રકારની તકલીફ નહોતી. તમામ પ્રજા સુખી હતી, ધન અનાજ ખૂબ હતા, સુખ શાંતિનું સામ્રાજ્ય હતું. દેશમાં આનંદની ધારા વહેતી હતી. કુદરતમાં પણ અવ્યવસ્થા નહોતી. અકાર કે મહામારીનું લોકો નામ પણ જાણતા નહોતા. બધા પ્રેમથી હરીમરીને રહેતા હતા અને કોઈ કોઈથી ભેદભાવ કરતું નહોતું અને અદેખાઈ પણ નહોતું કરતું. અયોધ્યાથી સ્વર્ગ જતા સમયે શ્રી રામે પોતાનો તમામ ખજાનો દાન કરી દીધો. પ્રજાથી વિદાય લઈને તે સરયુ નદીના કિનારા પર આવ્યા. પોતાની વાલી પ્રજા, ગુરુજનો, ઈષ્ટ મિત્રો વગેરેથી વિદાય લઈને તે સરયુ નદીમાં પ્રવેશ કરીને સ્વર્ગે સુધાવ્યા. તુલસીદાસજીએ લખ્યું છે કે રામની આ કથા જે મેં વર્ણન કરી છે તે બહુ પાવન છે. કલયુગમાં તેને વાંચવાથી મનનો મેલ દૂર થાય છે. જે કોઈ આ રામકથા સાંભળે, વાંચે કે એની સપ્તાહ બેસાડે તે આ ભવસાગરને પાર કરીને તરી જશે. શ્રી રામની કૃપાથી મેં પણ મારી બુદ્ધિ સમજના પ્રમાણે આ પવિત્ર ચરિત્રના ગુણગાન કર્યા છે. ભગવાન શ્રી રામચંદ્ર સૌનું કલ્યાણ કરે. અસ્તુ.